प्रवचन नंबर 26 तारीख 16/10/87 51 मिनट समयसार गाथा 30 तथा 31
સમયસર ગાથા 30મી 31 ગાથા લેવી છે. ઇન્દ્રિય જ્ઞાનને જીતવાની ગાથા એની પૂર્વભૂમિકામાં 31 ગાથા આવવાનું ખૂબ કારણ છે. એની પૂર્વભૂમિકા 30માં છે. યુની ધર્મના પાના નીચે પણ ક્યાં ભૂલ થાય છે એ બતાવવામાં આવે છે. ગાથાની ઉપર શિષ્ય પ્રશ્ન કરે છે. હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે. આ આત્મા છે કે જે દેહમાં રહેલો છે તે દેહનો સ્વામી છે. આત્મા છે કે જે દેહમાં છે એ દેહનો સ્વામી અધિષ્ઠાતા કે સ્વામી છે. તેથી શરીરના સ્વરૂપથી વ્યવહારની મુખ્યતાથી પ્રશ્ન કરે છે. એને ખબર નથી કે આત્મા આત્માનો સ્વામી છે અને દેહનો સ્વામી નથી. એ અજ્ઞાનીને ખબર નથી. દેહ જણાય છે એને તો દેહને જ આત્મા માને છે. તો કહે છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા એટલે સ્વામી છે. તેથી શરીરના સ્તવનથી તીર્થંકર ભગવાનનું શરીર જોઈ અને હું તો સ્તવન કરું છું અને સ્તવન કરું છું, વંદન કરું છું, પૂજા કરું છું તો મને ધર્મ થઈ ગયો કે તારી પણ થાય છે. એ સ્તવનથી ધર્મ થતો નથી. શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચય કેમ યુક્ત નથી? આચાર્ય ભગવાન કહે છે કે શરીરના સ્તવનથી આત્માનું સ્તવન સ્તુતિ ભક્તિ થઈ શકતી નથી. ભગવાનની શરીરની ભક્તિ કરતા આત્માની ભક્તિ થઈ શકતી નથી. કેમ કે તું શરીરને જ આત્મા માની રહ્યો છો. હું તીર્થંકર કેવળીના શરીરને જ આત્મા માની રહ્યો છે. એ શરીરમાં રહેલો તીર્થંકર ભગવાનનો આત્મા કેવળી શરીરથી ભિન્ન છે એની તો તને ખબર નથી. તો શરીરને જ તીર્થંકર માની રહ્યો છો એ તારી ભૂલ થાય છે. આત્માનું સ્તવન નિશ્ચય કેમ નથી? નિશ્ચયને જોવામાં આવે તો આચાર્ય ભગવાન કહે છે કે પોતાના શુદ્ધાત્માની અંદર સન્મુખ થઈ ઇન્દ્રિય જ્ઞાનનો જીતીને અતિન્દ્રિય જ્ઞાન વડે પોતાના શુદ્ધાત્માને અનુભવો એને ભગવાન નિશ્ચયી સ્તુતિ કહે છે, એને નિશ્ચયી ભક્તિ વંદન કહે છે. એ તો તું કરતો નથી તો એ કેમ યુક્ત નથી, વ્યાજબી નથી? શરીરના સ્તવનથી આત્માનું સ્તવન કેમ ન થાય? અમે તો શરીરને જ આત્મા માનીએ છીએ, શરીરથી જુદો અમને આત્મા દેખાતો પણ નથી. દેખાય તો સ્તુતિ કરીએ ને. તીર્થંકર ભગવાનનું રૂપ દેખાય છે અને એનું સ્તવન કરીએ છીએ તો એ તો સ્તુતિ થઈ ગઈ અમારી, કે ના એ સ્તુતિ નથી. એવા પ્રશ્નના ઉત્તર પે દ્રષ્ટાંત કહે છે. સ્તુતિ નથી એટલે વ્યવહાર સ્તુતિ છે સંસારનું કારણ, મોક્ષનું કારણ એવી નિશ્ચય સ્તુતિ નથી. હા, વ્યવહાર સ્તુતિ તો અનંતવાર કરી દીવે, પણ નિશ્ચય સ્તુતિ એક સમય માત્ર કરી નથી. ભગવાનની આરતી ઉતારી, પૂજા કરી, બબે ચાર ચાર કલાક એના શરીરને જોઈને, આ ચંદ્રપ્રભુ બિરાજમાન છે એના શરીરને જોઈને બધું કેવું કામ એ છે કે એ શરીરની સ્તુતિથી આત્માની સ્તુતિ નથી. વ્યવહાર સ્તુતિ છે, શુભ ભાવ થાય અને એ શુભ ભાવ પણ શરીરને આત્મા માનીને સ્તુતિ કરી રહ્યો છો એટલે કશાયની મંદતારૂપ શુભ ભાવ તો થયો, પણ હારે વિચારનો દોષ લાગ્યો શરીરને આત્મા માનવા માટે. શરીરથી તો આત્મા જુદો છે, એ તો એને ખબર નથી કાંઈ. આ ધર્મના કરવાના નામે પણ ધર્મ ન થાય પણ અધર્મ થઈ જાય. આ અધર્મ એટલે વિચારનો દોષ. શુભ ભાવ તો થાય, સાથે શુભ ભાવ તો હોય. શુભ ભાવ એ કંઈ ધર્મ નથી, તો બધું કારણ છે. એવા પ્રશ્નના ઉત્તર રૂપે દ્રષ્ટાંત સહિત વાત કરે છે. દ્રષ્ટાંતથી સમજાવે છે કે શરીરના સ્તવનથી આત્માનું સ્તવન થતું નથી. કેમ સ્તવન થતું નથી? તો આચાર્ય ભગવાન એના માટે એક સરળ દ્રષ્ટાંત આપે છે. વર્ણન કરે નગરી તણું નહીં થાય વર્ણન ભૂપનું, કીધે શરીર ગુણની સ્તુતિ નહીં સ્તવન કેવરી ગુણનું. ગાથાનો અર્થ 2000 વર્ષ પહેલાની ગાથા છે. કુંકુંદ આચાર્ય ભગવાન સમર્થ આચાર્ય કયા છે. જગતના જીવો સ્તુતિના નામે ભૂલે છે, ખરી સ્તુતિ એને આવડતી નથી કરતા. જેમ દ્રષ્ટાંત, જેમ જેવી રીતે નગરનું વર્ણન કરતા, નગરનું વર્ણન કરશે આપણે, નગરનું વર્ણન કરવા છતાં રાજાનું વર્ણન કરાતું નથી. એ નગરનો માલિક તો રાજા છે, પણ નગરનું વર્ણન કરવાથી કાંઈ રાજાનું વર્ણન થતું નથી. કેમ કે નગરથી રાજા જુદો છે, એમ દેહથી આત્મા જુદો છે એમ કહેશે. તેમ દેહના ગુણનું સ્તવન કરતા કેવળીના ગુણોનું સ્તવન થતું નથી. ઉપરના અર્થો ટીકામાં કાવ્ય કહે છે, આ નગર એવું છે કે 25મો શ્લોક છે. બોલો બેન, શ્લોક બોલો. 25મું છે. આર્યા છે, આર્યા. બોલી જાવ કે કયો શું કહે છે? આ નગર એવું છે કે નગરનું વર્ણન કરે છે. નગરનું વર્ણન કરવા છતાં અને નગરનો અધિપતિ સ્વામી રાજા હોવા છતાં નગરનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થઈ શકતું નથી, કેમ કે નગર જુદું છે ને રાજા જુદો છે. આ નગર એવું છે કે જેણે કોટ વડે આકાશને ગ્રહ્યું છે. નગરની ફરતો કોટ આવે છે, એ કોટ એટલો ઊંચો છે કે જેને આકાશને ગ્રહ્યું છે. આકાશ લાંબો ઊંચો એટલો, અર્થાત તેનો ગઢ બહુ ઊંચો છે, કિલ્લો બહુ ઊંચો છે. એક બીજું, બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિતળને ગળી ગયું છે, અર્થાત ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે, લીલી છમ પૃથ્વી દેખાય, બગીચાઓ ચારે બાજુ બગીચાઓ. અને કોટની ચારે તરફ, કિલ્લાની ચારે તરફ બારમાં ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પીરેલું હોય, અર્થાત ખાઈ બહુ ઊંડી છે. ખાઈ એટલા માટે ખોદે છે કે દુશ્મનો કિલ્લામાં આવી શકે નહીં, એમ ત્રણ પ્રકારે નગરનું વર્ણન કર્યું. આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી, કારણ કે જો કે રાજા તેનો અધિષ્ઠાતા છે, સ્વામી છે, નગરનો માલિક છે, તો પણ કોટ બાગ ખાય આદિ વાળો રાજા નથી, એ તો નગર છે. રાજામાં ક્યાં ખાય છે ને કોટ છે ને એમાં બગીચા ક્યાં છે રાજામાં? તેવી રીતે શરીરનું સ્તવન કરે, સ્તુતિ વંદન પૂજા કરે, તીર્થંકરનું સ્તવન થતું નથી, તેનો પણ શ્લોક કહે છે. 26મો શ્લોક છે, બોલો. શ્લોકનો અર્થ કહે છે કે જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જૈવંત વર્તે છે. આ બધા શરીરના અવસાન કરે છે. તીર્થંકર ભગવાનની કોઈ પ્રકૃતિ એવી હોય છે કે સાધારણ જીવ કરતા એની કોઈ પ્રકૃતિ કોઈ અસાધારણ હોય છે. જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જૈવંત વર્તે છે. રૂપ આત્માને હોય કે શરીરને હોય? ઉદગલને હોય, શરીરને હોય, જીવને રૂપ જીવ તો રૂપી છે. એ ધોળું શરીર હોય, ધોળું તીર્થંકર ભગવાનનું, કે શ્યામ વર્ણ હોય છે જ્ઞાનમાં, તો એ તો શરીરનું છે રૂપને રંગ. તો આત્માનો તો આત્મા કાળો નથી ને ધોળો નથી. જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જૈવન વર્તે છે. ઉત્કૃષ્ટ કેમ કહ્યું? કે એના જેવું શરીર કોઈને ન હોય એવું કોઈ પ્રકૃતિ છે. કેવું છે? તે પરમ અવતારિક શરીર હોય છે, જેમાં સર્વ અંગ હંમેશા અવિકાર અને સુસ્થિત, સારી રીતે સુખરૂપ સ્થિત છે. એના બધા અંગો, આંખ, કાન, હોઠ, ચહેરો એટલો બધો હોય કે આમ જોઈને માણસ ઠરી જાય, જોયા જ કરે, એનું મોઢું જોયા કરે, એવું તો એની કોઈ પ્રકૃતિના બધા પરમાણુઓ ગોઠવાઈ જાય. જેમ કે શ્રવણ વેલગોલામાં પ્રતિમા જી છે બાહુબલીની, એવી પ્રતિમા સુંદર છે કે આમ જોયા જ આપણે કહીએ, ખસવાનું મન ન થાય, એ પ્રકારની સુસીટ બધું ગોઠવાઈ ગયું છે. હા, બેઠા હતા એમને, જવાહરલાલ નહેરુ 5 મિનિટ માટે ગયા હતા અને 1.5 કલાક બેઠા. એવું એમનું શરીરનું રૂપ છે, એ બાહુબળી નથી. જેમાં સર્વ અંગ વિકાર અને સુસ્થિત છે, જેમાં જન્મથી જ તીર્થંકર પરમાત્માની કોઈ પ્રકૃતિ એવી હોય છે કે જન્મથી અપૂર્વ અને સ્વાભાવિક લાવણીઓ છે, અર્થાત જે સર્વને પ્રિય લાગે છે, એનું શરીર એવું હોય છે કે જગતના જીવો જે જુએ એને પ્રિય લાગે, એ પ્રકારની કોઈ પ્રકૃતિ ઘણાની વર્તમાનમાં પણ હોય છે, થોડા જાણી. અને જે સમુદ્રની જેમ ક્ષોભ રહીત ચળાચળ રહીત છે, શાંત ગંભીર શરીરની વાત ચાલે છે, આત્માની વાત નથી આ. એને ચહેરો જુઓ ને તો ધીર અને ગંભીર લાગે, એના ચહેરામાં ચંચળતા ના લાગે. એવો તો એનો ચહેરો હોય છે, શરીરની પરમાણુની સ્થિતિ ચળાચળ નથી. આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન થતું નથી. કારણ કે જોકે તીર્થંકર કેવળી પુરુષને શરીરનું અધિષ્ઠાતા પણ છે, અધિષ્ઠાતા એટલે એમાં એ શરીરમાં આત્મા રહેલો છે, એ શરીર એનું નથી, આત્મા એમાં રહેલો છે. તો પણ સુસ્થિત સર્વાંગપણું લાવણી આદિ આત્માના ગુણ નહીં હોવાથી તીર્થંકર કેવળી પુરુષને તે ગુણોનો અભાવ છે. શરીર દેખીને તીર્થંકરની સ્તુતિ મેં કરી, એમ અજ્ઞાની જીવ શરીરથી જુદો જીવ છે એનું એને ભાન નથી, અને શરીરને જ આત્મા માને છે. એટલે તીર્થંકર ભગવાનના શરીરને પણ તીર્થંકર પ્રભુ છે એમ માને છે. તો એની અંદર એનો ભગવાન આત્મા જુદો છે અને અનંત જ્ઞાનમય દર્શનમય છે, એનું તો એને કંઈ ખબર નથી. એટલે શરીરને માનીને સ્તુતિ કરી એમ માને તો એમાં બે પ્રકારના દોષ પ્રગટ થાય, એક શુભ ભાવરૂપ દોષ અને એક મિથ્યાત્વરૂપી દોષ, બે દોષ લાગે. અથવા અશુભનો ત્યાગ અને શુભનો પ્રવૃત્તિ, તો તે અપેક્ષાએ વ્યવહારે તેને ગુણ પણ કહેવાય. પાપની નિવૃત્તિ ને પુણ્યની પ્રવૃત્તિ વ્યવહારે, અને એ વખતે એ શરીરને આત્મા માને છે તેથી એને વિખ્યાતોનો દોષ પણ લાગી જાય છે. હવે તીર્થંકર કેવળીની કેમ કે જ્ઞાન વડે દેહને જુએ છે, એને આત્માને જોવાનું તો સાધારણ કાંઈ છે નહીં, એ તો અતિન્દ્ર જ્ઞાનનો વિષય છે. રૂપી આત્મા એને દેખાય નહીં, શરીર દેખાય, બીજું શું કરીએ? કંઈ સ્તુતિ તો કરવી જોઈએ, ભગવાન આપણા ઉપકારી છે, પૂજનિક છે, વંદનિક છે. અહીંયા સુધી અનંતવાર જીવ આવ્યો, પણ એને કેવળી પરમાત્માની નિશ્ચય સ્તુતિ કરી નહીં. હવે વ્યવહાર સ્તુતિમાં શું દોષ લાગ્યો? વિખ્યાતનો દોષ લાગ્યો એમ કહ્યું ને હમણાં, શુભ ભાવ તો થયો, કશાયની મનતા તો એ વખતે છે, પણ એ વખતે એને વિખ્યાતનો શું દોષ લાગ્યો? કે દૈવ નાયકનો શંકર દોષ થયો. દૈવ નાયકનો શંકર દોષ એટલે શું? જ્ઞાયક તો અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા એક જ્ઞાયક છે, એ સ્તુતિ કરનાર પાસે એની પાસે ભગવાન જ્ઞાયક આત્મા તો છે, સ્તુતિ કરે છે એ આત્મા છે પોતે, અને એક એની પાસે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું છે. એ ઇન્દ્રિય જ્ઞાન વડે તીર્થંકર પરમાત્માના દેહને જાણીને એ દેહને આત્મા માનીને સ્તુતિ કરે છે. એટલે તીર્થંકર પરમાત્માના દેહની સાથે તો એકત્ર થતું નથી, પણ દેહને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાન વડે એને જાણે છે અને એ ઇન્દ્રિય જ્ઞાનને પોતાનું માને છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન, ભાવિદ્રી અને જ્ઞાયક, જ્ઞેય અને જ્ઞાયકનો શંકર દોષ થયો, એકતા કરી ફરીને. જેવી રીતે આત્મા હા થોડા ઠીક છે બાબા ઠીક ક્યાં કહા કે જો સ્તુતિ કરને વાલા આત્મા હૈ ઉસકા ભાવ તો ઊંચા હૈ, સ્તુતિ કરતા ભગવાન પ્રત્યક્ષ તીર્થંકર સમોષણ મેં ગયા, સ્તુતિ કરતા ભાવ તો ઠીક હૈ ઉસકા, मगर उसके अंदर गेय और ज्ञायक का संकर दोष हो जाता है। संकर दोष यानी क्या, एकत्व खिचड़ा हो गया, मग और चोखा बनाया तो खिचड़ी बन गई, चोखा और मग जुदा नहीं रहा, नाम बदल गया, चोखा लाओ ने मग लाओ एम ना कहवाए, खिचड़ी लाओ रसोई मां निलम बनावे खिचड़ी खा, खिचड़ी लाओ ऐसा कहे ने भाषा में खिचड़ी, खिचड़ी यानी एक मेक हो गया, चावल अलग ने मग अलग नहीं रहा, एक मेक हो गया, समझे, उसमें जुदा पड़े तो जुदा नहीं पड़े, उसके लक्षण भेदे जुदा है अंदर में पर जुदा पड़ता नहीं है, जुदा पाड़ने की विधि जानता नहीं है। ऐसे इंद्रिय ज्ञान के द्वारा भगवान का शरीर को देखा, श्याम रंग का शरीर, सुवर्ण रंग का शरीर, सफेद रंग का शरीर, शरीर का है तीर्थंकर भगवान का शरीर में जुदा जुदा, तो उसको जो देखने वाला है वो देखने वाला कौन है कि मैं हूं, मैं याने कौन, मैं याने मेरा ज्ञान, मैं याने मेरा ज्ञान, आपका ज्ञान द्वारा मैं स्तुति नहीं करता हूं, मैं मेरा ज्ञान के द्वारा जानकर स्तुति भक्ति करता हूं। तो स्तुति नहीं करना, अरे स्तुति करना घनी स्तुति करने की बात है, इसमें भगवान बोझा ऐसी बात है, स्तुति का निषेध नहीं है, मगर स्तुति करते समय जो एकत्व बुद्धि हो जाती है उसका निषेध करना है। गेय और ज्ञेय, गेय किसका नाम, ये भगवान का देह वो गेय नहीं, वो तो गेय है, वो गेय इधर नहीं है, वो गेय तो और गेय है, मगर उसको जानने वाली जो इंद्रिय ज्ञान है, आंख आप चक्षु इंद्री से देखा रहे शरीर, तो मैंने देखा, मैंने जाना, मैंने यानी किसने जाना कि मैंने जाना तो क्या साधन के द्वारा जाना कि मेरा ज्ञान के द्वारा जाना, तो मेरा ज्ञान है, मेरा ज्ञान ये जो इंद्रिय ज्ञान है, चक्षु इंद्री ज्ञान है, वो तो द्रव्य इंद्री है भैया, वो तो द्रव्य इंद्री है, मगर यहां उसका उखाड़ है ना सूक्ष्म थोड़ा उधार, उसका नाम भाविंद्री है, अतीन्द्रिय जुदी, द्रव्येन्द्रिय भिन्न, भाविंद्रिय भिन्न, अतीन्द्रिय ज्ञान भिन्न, अतीन्द्रिय ज्ञान में भगवान आत्मा भिन्न, चार प्रकार है उसमें, द्रव्येन्द्रिय भिन्न, द्रव्येन्द्रिय का सबक से जो व्यापार चलता है जानने देखने का वो भाविंद्रिय भिन्न, और अतीन्द्रिय ज्ञान प्रकट होता है नया वो जुदा, और उससे अतीन्द्रिय ज्ञान में भगवान आत्मा अंदर में जुदा है, वहां तक जाए तो निश्चित युद्धि हो जाए, कठिन नहीं है काम, सरल है, समझने से सरल हो जाता है। तो ये क्या का संकट दोष अनाधिकार से करता है कोई भी, ये तो निश्चय स्तुति की बात करी, कोई भी पर पदार्थ को इंद्रिय ज्ञान जब जानता है तो वो इंद्रिय ज्ञान और भगवान आत्मा वो एक में लगता है, एकत्व उसमें कर लेता है, इंद्रिय ज्ञान भिन्न है अने ज्ञायक तत्व भिन्न है, दो एक नहीं है, खंड खंड ज्ञान समय बनती जानने की क्रिया होती है, उसमें द्रव्य इंद्रिय अवलंबन लेकर भाव इंद्रिय काम करता है, जिसे सुनने के समय ये उभाव इंद्रिय सुनती है, तो किने सुना, मैंने सुना, काय के द्वारा सुना कि श्रोत इंद्रिय के द्वारा सुना, तो श्रोत इंद्रिय तो जड़ है, तो नहीं ये श्रोत इंद्रिय से नहीं सुनता हूं मैं, भाव श्रोत ज्ञान अंदर में इंद्रिय ज्ञान होगा, इससे मैं सुना, किने सुना कि मैंने सुना, तो मैं पढ़ा कहां था पास इंद्रिय ज्ञान में छाप दिया, इधर थापना चाहिए आत्मा में, मैं पना को इधर नहीं थापा, तो तो इंद्रिय ज्ञान और भगवान आत्मा दो चीज अलग अलग है। इंद्रिय ज्ञान ज्ञान नहीं है, एक ये ही है। इंद्रिय ज्ञान ज्ञान नहीं है मगर ये है। क्यों ये उसका नाम ज्ञान क्यों नहीं? क्योंकि वो इंद्रिय ज्ञान जो है वो अपना आत्मा को प्रसिद्ध नहीं करती है, इसलिए ज्ञान नहीं है। और उसका नाम ये क्यों कि पर ये को प्रसिद्ध करती है, इसलिए उसका नाम ये। ज्ञान नहीं है उसका नाम। वो राजा ने उसका नाम ज्ञान रखा, सर्वज्ञ भगवान ने उसका नाम ये रखा है। ये शास्त्र ज्ञान ज्ञान नहीं है, वो ये है। और शास्त्र ज्ञान मेरा विख्यात का दोष हो गया, राग मेरा वो तो विख्यात है ही, देह मेरा वो तो विख्यात है ही, और दाल की दुकान मेरी वो तो विख्यात है ही। समझे? हाँ, ये तो बिल्कुल तो सही है ना। और संध्या मेरी किसकी संध्या है, किसका पिता ने कौन पुत्री है, वो तो पर पदार्थ है। वो पर पदार्थ की बात तो इधर करते नहीं आचार्य। अंदर का जो ज्ञान का वो सुगाड़ है और उससे भिन्न जो ज्ञान में आत्मा है, दो के बीच में एकता कर लेता है। पर को जानने के समय जो जानन वाला ज्ञान का उसका अर्थात ज्ञेय है, वो उसको ज्ञेय न मानकर ज्ञान मान लिया। और ज्ञान मैंने किया तो कर्ता कर्म की प्रवृत्ति इंद्रिय ज्ञान के साथ हो गई, अतीन्द्रिय ज्ञान जीरो हो चुका, आत्मा उसमें दिखाई देता नहीं है। यदि ये राग कर्म छे, शुभाशुभ भाव मेरा कर्म ने मैं करता, वो ज्ञान है। आत्मा तो जानने वाला है, शुभाशुभ भाव को करने वाला निश्चय निश्चय नहीं है। परमात्मा से देखो स्वभाव की दृष्टि से तो वो तो जानने वाला है, करने वाला नहीं है। इसे राग मैंने किया तो राग के साथ एकत्व बुद्धि करने वाला मैं करता ने राग मेरा कर्म अज्ञान है। ऐसे जो इंद्रिय ज्ञान है जो पर को प्रसिद्ध करती है, पर को जानती है इंद्रिय ज्ञान, अपने को नहीं जानती है, अपने को तिरोभूत करती है। इंद्रिय ज्ञान अपने को तिरोभूत कर देता है, नहीं जानता है इंद्रिय ज्ञान, और इंद्रिय ज्ञान पर को जानता है। तो वो जो ज्ञान है वो सचमुच ज्ञेय है, क्योंकि पर ज्ञेय का संबंध करके प्रवृत्ति होती है। तो ज्ञेय का लक्ष्य से ज्ञान हुआ वो ज्ञेय है, वो ज्ञेय अने इससे भिन्न आत्मा जुदा ज्ञायक ज्ञान ने आनंदमय अतीन्द्र ज्ञानमय आत्मा है। उसमें ज्ञान है, दर्शन है, चारित्र सुख अनंत अनंत गुण का पिंड है। आत्मा जो ज्ञायक चिदानंद आत्मा है वो जीव तत्व है, और जो खंड खंड भाव इंद्री है वो भाव इंद्री सूक्ष्म ज्ञान की पर्याय है। वो पर्याय है सचमुच तो परद्रव्य है, स्वद्रव्य नहीं है, स्वद्रव्य नहीं है। स्वद्रव्य का लक्षण उसमें घटता नहीं है, पारणामिक भाव उसमें नहीं है, इसलिए वो पर गई है, परद्रव्य है। और ये इंद्रिय ज्ञान और आत्मा उसकी एकत्व बुद्धि कर लेता है, उसका नाम संकर दोष है, अज्ञान विख्यात है। पर को जानना तो मेरा स्वभाव है, पर को जानना तेरा स्वभाव है, तो सबको जानना स्वभाव है। सबको तो जानता नहीं है इंद्रिय ज्ञान, यानी इंद्रिय ज्ञान को मेरा माना तो उससे उसकी रुचि छूटती नहीं है, वो प्रीति छूटती नहीं है। शास्त्र ज्ञान बढ़ गया, ज्ञान बढ़ा के यही बढ़ा ज्ञान प्रगति नहीं हुआ। ज्ञान कैसे बढ़ता है? ज्ञान तो उत्पन्न ही नहीं हुआ। शास्त्र ज्ञान बढ़ता है ज्ञान रंग रेवली की मुनि, ज्ञान नहीं बढ़ा है, यही का ढेर हो गया, यही का ढेर हो गया। ज्ञान तो इसका नाम है कि जो अपना आत्मा को प्रसिद्ध करे और वो ज्ञान में अनाकुल आनंद का स्वाद आए उसका नाम ज्ञान है। जो ज्ञान में आकुलता उत्पन्न होती है और जानने की इच्छा प्रकट होती है वो ज्ञान नहीं है, वो ज्ञेय है। जैसे मोह राग द्वेष और विषय कषाय को जीतना ऐसा सात्विकता वचन, तो विषय और कषाय में क्या, विषय में ऐसा आता है कि पर पदार्थों को जानने की अभिलाषा इच्छा उसका नाम विषय है। विषय का क्या कि पर को जानने की अभिलाषा इच्छा उत्पन्न होती है उसका नाम विषय है। और इंद्रिय ज्ञान में पर को जानने की इच्छा नियम से होती है और अतीन्द्रिय ज्ञान में पर को जानने की इच्छा होती नहीं है, तो अनाकुल आनंद आ जाता। गाथा ऊंची छे बहु जगतना जीवो स्तुतिना नामे क्या भूल कर देता है, उसका भूल निकालने के लिए इसके पिछाड़ी 31 गाथा आने वाले हैं। वो तो पूर्व भूमिका रची जेमा पहला अनेक नायक ना शंकर दोषनो परिहार करे, ये तो भाव इंद्रिय और भाव इंद्रिय का विषय और द्रव्य इंद्रिय जिनको गेय में डाल देता अने ज्ञाय कतिन्द्रिय ज्ञान में आत्मा ऐसा जुदा है, ऐसा भेद ज्ञान की जाता है। ये राग से तो आत्मा जुदा है मगर ज्ञान से ज्ञान भिन्न है, अर्थात गेय से ज्ञान भिन्न है, अर्थात व्यवहार ज्ञान से निश्चय ज्ञान भिन्न है। ज्ञान से समय ज्ञान भिन्न है, वो तो अज्ञान है। इंद्रिय ज्ञान ज्ञान कहां है, अज्ञान ज्ञान नहीं, जो आत्मा को नहीं जानता है इसलिए अज्ञान है।
ज्ञान ने व्यवहार ज्ञान
क्यों कहे, क्योंकि ये ज्ञान की अंदर मन वाले आत्मा नो निर्णय थाय छे माटे एने व्यवहार ज्ञान कहेवामां आवे छे, एटलू काम करे छे। सवारे आवी तो नहीं निश्चय ज्ञान नथी, છે તો નિશ્ચય એક નહીં પણ વ્યવહારે એને વ્યવહાર નહીં એને જ્ઞાન કહે છે, કેમ કે રાગમાં તો જાણવાની ક્રિયા નથી પણ ઇન્દ્રિય જ્ઞાનમાં જાણવાની ક્રિયા છે। બીજું સંગની પચિત જે મનુષ્ય છે મનવાળો પ્રાણી એ આત્માનો સ્વભાવનો નિર્ણય કરી શકે છે માટે તેને વ્યવહાર જ્ઞાન પણ કહેવામાં આવે, પણ નિશ્ચય તો જ્ઞેયને જ્ઞેય જ છે, કોણ છે તો નથી। આ પ્રશ્ન ઉઠે ને રાત્રે કરવા અત્યારે બજાર કઈ વાત, જેમાં પહેલા ગ્રેક નાયકના શંકર દોષનો પરિહાર કરે છે, પરિહાર અર્થાત નિષેધ કરે છે કે જ્ઞેય બિન છે અને જ્ઞાયક બિન હે, એક ચીજ નહીં હે, દો મિલકર એક આત્મા નહીં બનતા હૈ, શરીર ઓર આત્મા જુદા જુદા હૈ, એસે કર્મ ઓર આત્મા ભિન્ન ભિન્ન હૈ, એસે રાગ ઓર આત્મા ભિન્ન ભિન્ન હૈ, એસે અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન નાયક આત્મા અને ખંડ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન આત્મા છે, ભીને દો ચીજ અલગ અલગ હૈ, એક નહીં હૈ, તો મિલકર આત્મા નહીં બના હૈ, તો મિલકર આત્મા બને તો સિદ્ધ ભગવાનમાં તો ઇન્દ્રિય જ્ઞાન હૈ નહીં, તો ક્યાં કરના હોય આત્મા નહીં, ઇન્દ્રિય જ્ઞાન કા તો અભાવ હોતા જો નિકલ જાતા હૈ આત્મા મેં સે વો આત્મા કી અપની ચીજ નહીં હૈ, નીકળતી કે નહીં ઇન્દ્રિય જ્ઞાન રહેતી હૈ, તો તેરમાં ગુણસ્થાને ઇન્દ્રિય જ્ઞાન ભાવિંદ્રી નહીં રહેતી, દ્રવ્યેન્દ્રિય ભલે હો પણ ભાવિંદ્રી કા વ્યાપાર બંધ હો જાતા હૈ તો કેવળ જ્ઞાન હોતા હૈ, ભાવિંદ્રી કા અભાવ હો ગયા, ભલે દ્રવ્યેન્દ્રિય પડી રહી પણ ભાવિંદ્રી ખંડ જ્ઞાન કા અભાવ હો ગયા, ક્ષાય કેવળ જ્ઞાન હો ગયા। ये मैं पर को जानता हूं इसमें इंद्रिय ज्ञान का जन्म हो जाता है, मैं पर को जानता नहीं हूं जानने वाला जानने में आता है तो अतीन्द्रिय ज्ञान प्रकट होता है। આની મોટી તકરાર હતી. બંને જાણતો નથી બોલો, બંને જાણવાથી જ્ઞેય જ્ઞાયકા શંકર દોષ રો ગયા. બડી ભૂલે સાધારણ ભૂલ નથી. જો ઇન્દ્રિય જીણતા રામ સહાવ અધિયમ ગુણતી આદમ તમ ખલુ જિંદી દિયમ તે ભણંતી જે વિચદા સાહુ. આત્મા દુઃખ ભોગવે એ જ્ઞાન આત્માનું ન હોય. જે જ્ઞાન પ્રગટ થતા વરને જાણવાની ઈચ્છા થાય અને એ ઈચ્છાનું ફળ વર્તમાનમાં એને દુઃખ થાય અને ભવિષ્યના કર્મ બંધાય એ દુઃખના નિમિત્ત કારણો ઢગલો થાય એ આત્માના પરિણામ નથી. આ એ આત્મા એનાથી જુદો છે. ગાથાનું અર્થ લઈએ પેલા. કુંદકુંદ આચાર્ય ભગવાનની ગાથા છે. ગાથાનો અર્થ, જે ઇન્દ્રિયોને જીતીને જે કોઈ જીવ કૌંસમાં મુનિરાજની મુખ્યતાથી વાત કરશે, કૌંસમાં મૂળમાં નથી પણ કૌંસ કરશે, જે કે જે કોઈ આત્મા ઇન્દ્રિયોને જીતીને, ઇન્દ્રિયોને કેમ જીતવી, ગાંઠે પાટા બાંધી દેવા, કાનમાં લાકડાના બૂચ મારી દો કાનમાં અને અહીંયા બૂચ મેં ચડાવી દો તો ઇન્દ્રિય જીતાય કે ના? એ તદ્દન ખોટી વાત છે. ઇન્દ્રિય જીતવાનો રસ્તો જુદો છે. આ સર્વજ્ઞ ભગવાન શ્રીલોકનો નાથ એની વાણીમાં આવ્યું કે તું ઇન્દ્રિય જ્ઞાનને જીત તો જ મોહ જીતાશે. ઇન્દ્રિય જ્ઞાનને જીવતું રાખી અને ત્રણ કાળમાં મોહનો નાશ નહીં થાય. ઇન્દ્રિય જ્ઞાનને જીતાતા જ સાથે મોહ જીતાઈ જાય છે. વિખ્યાત જીતાઈ જાય છે. પછીની ગાથામાં એ ચારિત્ર મોહ જીતવાની વાત કરશે. જે ઇન્દ્રિયોને જીતીને કેમ જીતવી એનો પ્રયોગ બતાવશે. આપણે કંઈ ઉતાવળ નથી, શાંતિથી ધીમે ધીમે. દિલીપબેન કહ્યું જરા વિસ્તારથી ઢંગથી જરા, એ જો ઉતાવળ નહીં કરવા. જે ને જે કોઈ જીવ આત્મા ઇન્દ્રિયોને જીતીને, એ ઇન્દ્રિયોના ત્રણ, ઇન્દ્રિયો બહુવચન છે, ઇન્દ્રિયોને ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને બહુવચન છે ને, એટલે ઇન્દ્રિયોના ત્રણ વિભાગ થશે. એને જીતીને, એટલે જીતી તો શકાય છે ઇન્દ્રિયોને, જેમ રાગને જીતી શકાય છે, મોહને જીતી શકાય છે, એમ ઇન્દ્રિયોને જીતી તો શકાય છે. કે કેવું જ્ઞાન થાય ત્યારે જીતાય કે ના? હમણાં જીતા તિર્યન ઇન્દ્રિય જ્ઞાનને જીતી લઈએ છે. તિર્યન જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે, આ જ્ઞાન સ્વભાવ આપવાનો નિર્ણય કર્યો એ આ જ્ઞાન સ્વભાવ વડે, સાધન સાધન વડે, જ્ઞાન સ્વભાવ વડે સાધન, અન્ય દ્રવ્યથી અધિક, આ બીજા બધા દ્રવ્યો અને ભાવો એનાથી અધિક નામ જુદો, એનાથી અધિક નામ જુદો, સાત તત્વને નવ પદાર્થથી જુદો, બંધમુક્તિ જુદો, છ દ્રવ્યથી જુદો, શરીરથી જુદો, કર્મથી જુદો, રાગથી જુદો, ઇન્દ્રિય જ્ઞાનથી જુદો, એક સમયની પર્યાયથી પણ જુદો. જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક નામ જુદો આત્માને જાણે છે, જે આત્માને જાણે છે તેને એવા જીવને નિશ્ચય નયમાં સ્થિત સાધુઓ છે, જે શુદ્ધ આત્માના અનુભવી સંતો સાધુઓ છે તેઓ તેને ખરેખર જીતેન્દ્રિય કહે છે. જીતેન્દ્રિય જીન થઈ ગયો. જીતેન્દ્રિય જીન ચોથા દુસ્થાને હરણીઓને ટેટકું હોય એને આત્માનો અનુભવ થઈ શકે છે. એ ઇન્દ્રિય જ્ઞાન જીતીને આત્માનો અનુભવ થાય છે. હજી તો એ જ્ઞાનને જ્ઞાન માને છે, એનાથી ભેદ જ્ઞાન ક્યાં એકત્વ કરે છે, એનાથી ભેદ જ્ઞાન ક્યાંથી થાય. ખરેખર તો ઇન્દ્રિય જ્ઞાન એ રાગને પરની સાથે એકત્વ કરે છે, અતિથિ જ્ઞાન વિભક્ત કરે છે. એકત્વ કરે એનામાં વિભક્ત કરવાની શક્તિ ન હો. શું કહ્યું? શ્રદ્ધાએ સમજાય છે? જે પરની સાથે એકમેક કરે, જે જ્ઞાનનો અંશ ઇન્દ્રિય જ્ઞાન, એ કંઈ જુદું કરવાની શક્તિ એનામાં નથી. એના કરતા જુદું આત્મભિમુખ જ્ઞાન પ્રગટ થાય એ પરથી આત્માને જુદો અનુભવી શકે છે. કિશોરભાઈ, જે નિશ્ચયની માસ્ટર સાધુઓ છે તેઓ ખરેખર તેને જીતેન્દ્રિય જીન કહે છે. જીતેન્દ્રિય ચામાં પછી જીતેન્દ્રિય જીન ટીકાકાર કહે છે. ટીકા કૌંસ છે. કૌંસ મુનિરાજની મુખ્યતાથી વાત કરે છે. નીચલા બધા જીવોને લાગુ કે પડી જાય. જે મુનિ દ્રવ્ય ઇન્દ્રિયો, ભાવિન્દ્રિયો તથા ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો, એ આગળ એની દ્રવ્ય ઇન્દ્રિયની વ્યાખ્યા કરશે. એટલે આપણે કૌંસ વાંચી જઈએ છીએ, પછી ટીકા આવશે તો એક એકનો ખુલાસો કરશે. વિષયભૂત પદાર્થો એ ત્રણેયને, ત્રણેયનું નામ ઇન્દ્રિય, પોતાનાથી જુદા કરીને, પોતાનાથી એટલે અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાનની ચિદાનંદ આત્મા છે અંદરમાં જીવ તત્વ સામાન્ય, એનાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન, સર્વ પ્રકારના પોતાના શુદ્ધાત્મા સિવાય જેટલા પરિણામો છે કે અન્ય દ્રવ્યો છે એ બધા અન્ય દ્રવ્યો છે. એક સ્વદ્રવ્ય અને બાકી બધું અન્ય દ્રવ્ય. પુણ્ય પાપના પરિણામે અન્ય છે, એ જીવનો ભાવ નથી. અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે. આ પોતાના આત્માને પ્રત્યક્ષ અનુભવે છે. એ અનુભવે છે એ ઇન્દ્રિય જ્ઞાનથી અનુભવાય નહીં. એ જાત્યાંતર જ્ઞાન એક નવું પ્રગટ થાય છે. અનંતકાળથી નહીં પ્રગટ થયેલું એવું જાત્યાંતર જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનની જાતથી જુદું એ જ્ઞાનના કાળે પ્રગટ થાય છે. આત્માને અનુભવે છે, અતિન્દ્રિય આનંદને વેદે છે, આનંદનો અનુભવ કરે છે અંતરમાં જઈને. તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે, એને એવા મુનિરાજને અમે જીતેન્દ્રિય કહીએ છીએ. કૌંસ પૂરો થયો. હવે આગળ, હવે સંસ્કૃતની ટીકા હવે શરૂ થાય છે. ઉપરથી જયચંદ પંડિતે કૌંસ કરીને ખુલાસો થોડો કર્યો છે. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપનનો વિભાગ અસ્ત થઈ ગયો છે, અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી, એવી શરીર પરિણામને પ્રાપ્ત, પેલા વાંચી જઈ, એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો, તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવૃત્તાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈત્યનો સ્વભાવ તેના અવલંબનના બળવડે સર્વથા પોતાથી જુદી કરી. શું કહે છે કે પાંચ પ્રકારની દ્રવ્ય ઇન્દ્રિય છે. આ સ્પર્શ ઇન્દ્રિય, આ રસ ઇન્દ્રિય, આમ એનો ક્રમ છે, યાદ રહી જાય તરત. સ્પર્શ ઇન્દ્રિય, રસ ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય ને સ્ત્રોત ઇન્દ્રિય એ પાંચ પ્રકારની જે ઇન્દ્રિયો છે એ જળ છે, દ્રવ્ય ઇન્દ્રિય છે ને એ શરીરનો એક સ્પેર પાર્ટ છે. શરીર આખું છે બોડી, એના આ બધા સ્પેર પાર્ટ છે એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. દ્રવ્ય ઇન્દ્રિય પ્યોર જળ છે, એમાં કોઈ જાણવાની ક્રિયા કે રાગની ક્રિયા પણ એમાં થતી નથી. એ તો જળ છે, જેમ આ જળ છે ને એમ આ કાન છે ને એ જળ અનંત પરમાણુનો સ્કંધ છે. એ જળ એને દ્રવ્ય ઇન્દ્રિય કહેવામાં આવે છે. દ્રવ્ય ઇન્દ્રિય જુદી, ભાવ ઇન્દ્રિય જુદી અને અતિન્દ્રિય જ્ઞાન પણ જુદું. અત્યારે આ દ્રવ્ય ઇન્દ્રિયને જીતવાની વાત ચાલે છે. કહે છે કે અનાદિ અમર્યાદુ બંધ પર્યાય ના વશે અનાદિ કાળથી આત્માને પરની સાથે એકત્રબુદ્ધિ થતા એને કર્મનો બંધ પણ થયો છે અને કર્મના ઉદય પણ આવે છે. એ કર્મના ઉદયમાં જોડાઈ જાય છે, જોડાવું જોઈએ આત્મામાં, એને બદલે બંધને વશ પોતે થઈ જાય છે, ઉદયમાં જોડાય છે. અમર્યાદરૂપ બંધ પર્યાયના વશે અનાદિકાળની આ બંધ સ્થિતિ આયા કરે છે. વશે વશે હો, જેમાં આમ કરતા શું થયું કે જેમાં સમસ્ત સ્વ પરનો વિભાગ અસ્ત થઈ ગયો. આ સ્વના પર એવું ભેદ જ્ઞાન અસ્ત થઈ ગયું, બુદ્ધિ ભીડાઈ ગઈ, એકત્ર થયું. આ જાણનાર તે હું અને જે જણાય છે તે હું નહીં, એમ બે વચ્ચેની જુદાઈ હોવા છતાં પણ જે જણાય છે એને પોતાનું માને છે. જે દેહાદી જણાય, કર્મ જણાય, રાગ જણાય, ઇન્દ્રિય જ્ઞાન જણાય એ પર છે છતાં એને સ્વપણે માને છે, એને કહે છે કે સમસ્ત બધા પ્રકારના સ્વ અને પર એનો વિભાગ વિશેષે કરીને ભાગલા પાડવાની શક્તિ મેળાઈ ગઈ છે. એવી રીતે હાથી છે ને એને લાડુ આપે ચૂરમાના, તો પણ એકલા લાડુ ન ખાય, કળ હોય પાસે આ ભેર ચેર કરી, કળ સમજે, કળ પાસે ઘાસ, સૂકા ઘાસ હોતા હે, વો ઘાસ કે સાથ વો ચૂરમા કા લાડુ બનતા હૈ, ઉસકે સાથ ભેર ચેર હોકર વો ખાતા હૈ, સમજે. વો ઉસકો ભેદ જ્ઞાન કરને કી શક્તિ મિળાઈ ગઈ છે કે યે અચ્છા માલ હૈ ને યે બુરા હૈ, વો દો કો એક મેક કરકે ખાતા હૈ. और हंस ने हंस राजहंस और दूध और पानी को जुदा करके दूध को ग्रहण करता है, पानी को त्यागता है, छोड़ता है, ग्रहण पूर्वक त्याग. समझिए, इसे अनादिकाल से ये अज्ञानी आत्मा इस स्व और पर को भेद ज्ञान करने की शक्ति बिड़ाएगी. जो बिड़ाएगी क्या अस्त हो गई, स्व और पर की जुदाई होने पर भी जुदाई दृष्टिगोचर लगती नहीं है. उसका नाम अज्ञान है. वो अज्ञान बंध का कारण, संसार का कारण है. उसका भेद ज्ञान कैसे होए वो बात बोलाएगी. ना ना, 20 थे गए, 20 चार ने 20 थे गए ना.
વેદાની તો જ્ઞાની જીન જાની જીન વાણી,
વેદાની તો જ્ઞાની જીન જાની જીન વાણી,
જાની જીન વાણી માની જીન વાણી,
જાની જીન
જાની જીને વાણી, भगवान मंदिर में दीप जुए उपकानी पर सुने जावे जिनवाई पर सुने